हे पिताजी, बस आज्ञा आपो। अने ते हस्ता मोड़े प्रफुल्लित मन थी आप आज्ञा आपो, बस आटलू कही अने प्रभु प्रफुल्लित थया। खूब हर्ष ने आनंद थी कहू के धन्य जन्म जगती तलतास। आ धरातल ऊपर एनो जन्म धन्य छे, ए पुत्र पुत्र छे अने सफल पुत्र छे। जे पिता ही प्रमोद चरित्र, कोई पण पुत्र पिता ने आनंद आपनारो होय, पिता करता सवायो निवड़े त्यारे एनी वातो सांभळीने पिताની છાતી ગજ ફૂલે। પિતા હિ પ્રમોદ ચરિત સુની જાસ। જેન જેન જેની વાતો જેના વખાણ સાંભળી સાંભળી પિતાને એટલી પ્રસન્નતા, એક ઓહો પ્રસન્નતા થાય કે મારો દીકરો આવો આટલો સરસ। એટલું જ નહીં પણ કદાચ પિતાને એમ કહેવામાં આવે કે તમને પણ ચડી જાય એવો આ તમારો દીકરો છે, ત્યારે એમ થાય કે હું સફળ થયો, મારું ગ્રહસ્થ મારો ગ્રહસ્થાશ્રમ સફળ થયો। જરા ઈર્ષા નહીં કરે, જયારે બીજો કોઈ હશે એમાં ઈર્ષા, મારા કરતા આગળ કેવી રીતે વધી શકે, હોય કેવી રીતે શકે। પણ આપણા ઉપનિષદો કે છે ઈચ્છેત પુત્રાત શિષ્યાત પરાભવમ, પુત્ર થી પિતા હારે એમ જાતે ઈચ્છતા હોય, શિષ્ય તેજસ્વી બને અને ગુરુ આગળ એથી પણ વિશેષ અધિક બને, સફળ બને, તેજસ્વી બને, તો ગુરુ પણ પ્રસન્ન થાય। ઈચ્છેત પુત્રાત શિષ્યાત પરાભવમ, અને એ પિતા અને ગુરુ પણ ઈચ્છે કે મારા કરતા મારો શિષ્ય સવાયો થાય। આપણે જોઈએ છીએ મહારાજની પરંપરામાં, જયારે અહીં આવીને બિરાજ્યા અવધૂત સ્વરૂપે, ત્યારે આવા નીચે એક ઝૂંપડી હતી, પરંપરાએ જે સર્જાઈની, જે જે મહાપુરુષો આ પરંપરાને સ્વભાવતા ગયા એમણે સૌએ લક્ષ્મણદાસજી મહારાજથી માંડીને સ્થાનની ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ થયેલી છે, અને એનાથી મહારાજ પ્રસન્ન થાય। લોકસેવા, જેને મહારાજે સ્વયં યોગ રત્નમાં કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ ઇચ્છતા હો તો નિષ્કામ કર્મ વિસ્તાત, શુદ્ધ અંતઃકરણો હોય, નિષ્કામ કોઈ પણ જાતની અપેક્ષા વગરની કરેલી સેવા અંતઃકરણને શુદ્ધિ કરનારી છે, અને અંતઃકરણ શુદ્ધ થયા સિવાય પરમાત્માની પ્રાપ્તિ થતી નથી। આ મહારાષ્ટ્રનો શ્રીમુખનો સ્પષ્ટ આદેશ છે। તો એ હૃદય શુદ્ધિ અને જે મહારાષ્ટ્રીએ આપ્યું કે સેવાનો વેગ આપ્યો, સેવાનો મંત્ર આપ્યો, અને મહારાજના મંદિર મહારાજની ઓળખ હોય તો એકમાત્ર સેવાથી, મંદિરની નો પરિચય સેવાથી છે। તો એ પરંપરા જે ઉત્તરો ઉત્તર પ્રગતિ કરતી ગઈ, અને જે કઈ થયું એ આજે જોઈએ છે મહારાષ્ટ્રના એ વચનનો, એ તપનો પ્રભાવ અને એ બળ છે કે જેથી મહારાજ પ્રસન્ન થાય કે ઓહો આ સ્થાન આટલું તેજસ્વી, આટલું પ્રકાશિત અને લોકોના ઉપયોગમાં આવતું, મૂળ પુરુષને એટલો આનંદ। પિતા હિ પ્રમોદ ચરિત સુની જાસ, જેમ પરંપરાની અંદર શિષ્ય પરંપરા વૃદ્ધિ કરતી જાય, સ્થાનની વૃદ્ધિ થતી જાય, અને પૂજાભાઈએ પણ માગ્યું એટલું મહારાજે સમાધિ લેતી વખતે પૂજાભાઈને કહ્યું, પૂજાભાઈ તમે ખૂબ સેવા કરી, કંઈક ઈચ્છિત માગો, પ્રભુ આપ મળ્યા છો ને હવે શું જોઈએ મારે, છતાં ફરી કહ્યું કે ના કંઈક માગો, તો આપજી આપવી હોય તો આપની ભક્તિ આપો, હજુ પણ કંઈક માગો, ત્રીજી વાર કહ્યું, ત્યારે પૂજા ભી અકિંચન થઈને નિષ્કામ થઈને બાપજી આપની વૃદ્ધિ થાય, મહારાજની વૃદ્ધિ થાય. હવે આપવા વાળા પણ ઉદાર છે ને માંગવા વાળા પણ કેવા છે ઉદાર, કે એમનું માંગેલું આપણા સુધી પહોંચ્યું છે અને હજુ પાછળ કઈક પેઢીઓ સુધી પહોંચશે. માંગ્યું કેવું, મહારાજની ઉત્તરોત્તર પ્રગતિ વૃદ્ધિ થાય. તો એ વૃદ્ધિ આજે આપણને અહીંયા પ્રાપ્ત થઈ, અને પણ એમાં માગનાર પણ સવાયા, માગવા વાળા આપે પણ શિષ્ય એનાથી સવાયો થાય ગુરુથી, હાલો આપવા મહારાજની વૃદ્ધિ. તો શિષ્યથી ગુરુ પર અપરાજિત થાય તો શિષ્ય ગુરુને આનંદ હર્ષ થાય, પુત્ર સવાયો થાય આગળ વધે તો પિતાને છાતી ફૂલે, ઓહો મારો દીકરો આટલો બધો આગળ, આટલો સુખી, આટલો સંપન્ન, આટલો તેજસ્વી. તો ભગવાન પોતાના શ્રીમુખે કહે છે, પિતહી પ્રમોદ ચરિત સુની જાસુ ધન્ય જન્મ જગતી તરદાસ. પિતાને ગુરુને શિષ્યની ઉન્નતિ જોઈને પ્રગતિ જોઈને એટલા બધા રાજી થાય અને એમ થાય, ઓહ હું ધન્ય મારો જન્મ સફળ, ધન્ય ધન્ય જન્મ જગતી તલસાદ. એ પિતાનો જન્મ ધન્ય છે આ ધરાતલ ઉપર, કે જેને પુત્રના સદગુણ અને એની પ્રશંસા સાંભળી અને એને આનંદ થાય. અરે પિતાજી આપ શા માટે આટલા બધા દુઃખી થાવ છો, અતિ લઘુ બાત ભયો દુઃખ ભારી, આટલું મોટું દુઃખ શા માટે કરો છો, કઈ વિષાદ નથી આતો, આપ આજ્ઞા આપો, આપ તો આનંદ પૂર્વક અસ્તા મળે મને આજ્ઞા આપો, જે આજ્ઞા હું પાળીશ ને તો ચારી પદાર્થ કરતલ મળે. જે પ્રાપ્ત કરવા માટે કેટલો પુરુષાર્થ કરવો પડે, કેટલી મહેનત, કેટલા જપ તપ કરવા પડે, કેટલાય અનુષ્ઠાન અને નિયમો સંયમ રાખવો પડે, ત્યારે ચાર પદાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ પ્રાપ્ત થાય. ચાર પુરુષાર્થ જીવનના એને ચાર પદાર્થ કહ્યા છે. આપણી વૈદિક પરંપરાએ ચાર આશ્રમ બનાવ્યા, બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. એ રીતે જ ચાર કર્મ બતાવ્યા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. આમ ચારેયનું ઉપાર્જન કરવું, એનાથી સંપન્ન થવું, એ જ માણસનું કર્તવ્ય છે અને એ જ કૃતાર્થતા છે. તો પિતાજી આપની આજ્ઞા પાળીશ ને તો હું આ ચારેય પદાર્થ, આ ચારેય પુરુષાર્થ મારા હાથમાં રમતા હશે. આપની આજ્ઞાનું પાલન કરી અને વનવાસ ની અંદર જઈશ તો ચારેય પદાર્થ, ચારેય પુરુષાર્થ મારા હાથની અંદર રમતા હશે. ધર્મ તો મારા હાથમાં, અર્થ એટલે સંપત્તિ તો મારા હાથમાં, ભોગો મારા હાથમાં, અને બધું ભોગ્યા પછી અંતે મોક્ષ એ પણ મારા હાથની અંદર. જાણે કરતલ ગત આ મલકવત, હાથમાં આમળું હોય તો એને જોવા માટે સજે પ્રયત્ન કરવો પડે, ડોકું ઊંચું નીચું કે આંખ આગી પાછી કરવી પડે. હાથની અથેળીમાં કરતલ આ મલકવત, અથેરીમાં આમળું હોય, આ શંકરાચાર્યજીનો મત છે કે હાથમાં આમળું હોય તો એને જોવા માટે સહેજ પણ મહેનત કે પુરુષાર્થ ન કરવો પડે, સહેજે તસ્દી ન લેવી પડે. એવી રીતે આ ચારે પદાર્થ, ચાર પુરુષાર્થ મને સહજ રીતે આપની કૃપાથી, આપના આશીર્વાદથી, આપની આજ્ઞાનું પાલન કરીશ ને તો મને આ ચારે પુરુષાર્થ, મારે મોક્ષ માટે તપ નહીં કરવું પડે, ધર્મ માટે મારે અનુષ્ઠાન નહીં કરવા પડે, અર્થ કમાવા માટે મારે કોઈ મહેનત, પુરુષાર્થ, મજૂરી, વિદેશ સુધી દોડવું નહીં પડે મારે પૈસો કમાવા માટે. આ બધું મને આપની કૃપાથી, આપની આજ્ઞાના પાલનથી સહજ પ્રાપ્ત થયું. તો પિતા પ્રમોદ પિતા ને આનંદ પ્રભુ આપને આનંદ થવો જોઈએ કે આપ આવી સરસ આજ્ઞા મને આપો છો અને એ આજ્ઞાનું પાલન કરવાનો અવસર મને મળી રહ્યો છે. પોતાના આટલા મોટા 14 વર્ષના વનવાસના દુઃખને બિલકુલ આમ રજ જેવું ગણી નાખ્યું છે, રજ જેવું. એમાં શ્રી વસાદ છે, આપ આજ્ઞા આપો, કૃતાર્થ છું, કઈક કઈક મને પ્રાપ્ત થવાનું છે. જે રામરાજ્ય એની દેન છે, 14 વર્ષની તપસ્યા, કઈ કઈ એ માંગેલું વચન, અને દશરથજીએ એ આપેલા વચનને પાળવા માટેનો કરેલો ત્યાગ, એના પાયામાં છે રામરાજ્ય. અને જેનો પાયો મજબૂત હોય ને એની ઇમારત લાખો વર્ષે આજે પણ, એના ખંડેરો પણ બુલંદ હોય એ ઇમારત, જે ઇમારત કેવી હશે એના ખંડેર ઉપરથી ખબર પડે, જેના ખંડેર બુલંદ હોય એની ઇમારત કેવી. તો આટલા સરસ રામ રાજ્યને માટે જો કોઈ અંદર પાયાની અંદર હોય ને, 14 વર્ષના વનવાસનું તપ, માં કઈ કઈ માંગેલું વરદાન, અને દશરથજીએ આપેલો ત્યાગ ભોગ, અને એમાં જે કઈ એમને સહન કરવું પડ્યું. તો પિતાજી કરતલ ચારે પદાર્થ કરતલ, આ તો ચારે પદાર્થ મારા હાથની અંદર છે, આપ આજ્ઞા આપો. પ્રિય પિતુ પ્રાણ, જેને માતા પિતા પ્રાણ સમાન પ્રિય, પ્રાણ થી વાલું કોઈ ના, અને પ્રાણ માટે તો બધું જ છોડવા, ત્યાગ કરવા માટે. એક સરસ મરકટ ન્યાય આપ્યો છે, મરકટ સુત ન્યાય. નદીમાં પૂર આવ્યું, એટલું બધું પૂર આવ્યું કે વૃક્ષો પણ તણાઈ ગયા, ઢસડી ગયા, ડૂબ્યા. એક વાંદરો એની પર ચડી ગયેલો પોતાના બચાવ માટે, વાંદરી એનું બચ્ચું લઈને. પાણી જેમ આવે એમ ઉપર ઉપર જતું જાય, પાણી વધે એમ ઉપર જતું જાય. છેવટે ઉપરની ટોચ ઉપર બેસી અને પોતાના બચ્ચાને ખભે લીધું. પાણી ખભે સુધી આવ્યું તો એને માથા ઉપર, પણ જયારે પાણી નાક સુધી આવ્યું ને, એટલે એ વાંદરીએ પોતાના બચ્ચાને ઊંચા થવા માટે પોતાની નીચે દબાવી નાખ્યું, જેમ ટેબલ ઉપર ચડીએ ને. એને પછી પોતાનું સંતાન પ્રિય ના લાગ્યું, પણ પોતાનો પ્રાણ વાળો લાગ્યો. તો આમ પ્રિય પિતુ માતુ પ્રાણ સમજા, પ્રાણની માફક પ્રિય લાગવું, પ્રાણ તે અધિક મોહી ભરત પ્રિય. ભગવાન એકલા જ બોલી શકે, બીજા કોઈની એટલી તાકાત નથી, કે મારો ભક્ત મને પ્રાણ કરતા પણ વધારે પ્રિય છે, મારો ભરત. જગ જપે રામ, રામ જપ જાય, ભરત સરી શકો રામ સની. ભરતના જેવું પ્રેમ બીજો કોણ, આખી દુનિયા રામ રામ કરે તાર રામ ભરત ભરત. એ ભગવાન એમ કે મારો ભરત મને પ્રાણ કરતા પણ પ્રિય છે. અને અહીંયા માતા પિતાને માટે પણ ભગવાન સ્વયં બોલે છે, પ્રિય પિત માત, મને મારા માતા પિતા પ્રાણ સમાન પ્રિય છે. ભરત જેટલી ઊંચાઈ નથી આપી માતા પિતા, ભરત ભક્ત છે, કઈ કઈ અને દશરથજી માતા પિતા છે, અને પ્રાણ સમાન કયા, પણ ભરતને પ્રાણ તે અધિક મોહી ભરત. તો જન જીવનને આપણે જે નજર નાખીએ જનજીવનમાં, તો દરેકને પોતાના પ્રાણથી અધિક કશું જ વાલું નથી હોતું. સરસ મોટો ભવ્ય મકાન રહેવાનો બંગલો બનાવ્યો હોય કે આ ઘર ના છોડું, કોઈ કદાચ કેસ કરે ને તો કોર્ટે લડી લઈશ, પણ આ ઘર ના છોડું. પણ જો ભૂકંપ આવ્યો તો પોતાની જાતને બચાવવા ઘરની બહાર નીકળી જાય, કેમ? અત્યારે ઘર નહીં, પ્રાણ બચાવવાનો. પ્રાણ પ્રિય જાય એને પ્રાણ પ્રિય, માતા પિતા મને પ્રાણ જેવા પ્રિય.